ஆதேவ்யாக்குக்ஷிரத்னம் சப்தஜீதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 25 ஜூன் 2006. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரமவார் 15 பத்ராங்க 449 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. 8 પત્તામાં લખાયેલ આ પત્ર એનો આજે 8મો સ્વાધ્યાય અને 8મું પત્તું એ આપણે વિશેષ વિચારીશું. જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે, વેદવા યોગ્ય છે, માટે તેને અનુસરીએ છીએ. તથાપિ અવ્યા બાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. આજે આ 8મું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે, આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ, મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં સંશય કર્તવ્ય નથી. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સુચતું નથી, એ જ વિનંતી. સત્પુરુષનો સમાગમનો જોગ ન હોય ત્યારે ચાર પ્રકારની સાવધાની આ સદગુરુએ આપણને ગયા પત્રમાં સમજાવી કે ચિત્તને પ્રમાદનો અવકાશ ન આપવો, મુમુક્ષુ ભાઈઓનો પરસ્પર સમાગમ અવ્યવસ્થિત ન થવા દેવો, નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન ન થવા દેવો અને કામનાપૂર્વક પ્રવૃત્તિ કરવી નહીં. આ ચાર વસ્તુ જ્યારે સત્પુરુષનો સમાગમ જીવને ન હોય ત્યારે પરમાર્થ માર્ગની સાધનામાં આ સાવધાની રાખવી. જો આ ભૂમિકા ન હોય, આ સાવધાની ન હોય, આટલી સતર્કતા ન હોય, આટલો ઉપયોગ ન હોય તો પરમાર્થ માર્ગની સાધના થતી નથી. જીવ માને કે હું કરું છું, હું આ કરું છું, હું તે કરું છું, પણ આ ચારના અભાવમાં એ યોગ્ય ભૂમિકા વિના કંઈ કરતો નથી, પરિણમન થતું નથી. જો અપ્રમત્તાનો યોગ ન હોય, પરસ્પર સમાગમ એટલે સત્સંગનો યોગ ન રાખે, નિવૃત્તિના ક્ષેત્રને આરાધના ન કરે અને પ્રવૃત્તિમાં જો ઉદાસીનપણું એને ન આવે અને પ્રવૃત્તિ કરીએ જાય અને પરમાર્થે કરીએ જાય, બધું ચાલુ રાખે, એ આત્મવંચના છે, જાતને છેતરવાનો ધંધો છે. પરમાર્થ માર્ગમાં આત્મવંચના જેવો કોઈ દ્રોહ નથી. કૃપાણુદેવ સ્વનું ઉદાહરણ આપીને કહે છે, પ્રવૃત્તિમાં ઉદાસીનતા, જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે, વેદવા યોગ્ય છે, માટે તેને અનુસરીએ છીએ. તથાપિ અવ્યા બાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. જે પ્રવૃત્તિ માટે કે છે, અગાઉ પણ એક વાત એમણે મૂકી હતી, જ્ઞાની પુરુષોનો એક સિદ્ધાંત આપણને આપ્યો હતો. પત્રાંક 408માં એમણે વાત મૂકી છે કે જે જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આ જે વાત છે, સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્ય પ્રવૃત્તિનો ઉદય છે, તો સંસારની પ્રવૃત્તિ સંસારના સ્નેહ સાથે થતી હોય, સંસારની આસક્તિ સાથે થતી હોય, સંસારના રાગભાવ સાથે થતી હોય, તો એ ઉદયાગત પ્રવૃત્તિ ગણાય? બુદ્ધિ તો ગમે તેટલો દોષ આપી શકે એમ છે, બુદ્ધિ દોષવાળી છે, વિપર્યાસ છે. એટલે બુદ્ધિથી મળતું સમાધાન, મનથી મળતું સમાધાન યોગ્ય છે? નથી. જીવો સમાધાન મેળવી લે, મનથી મેળવી લે, બુદ્ધિથી પણ મેળવી લે, અને આ જ ભ્રાંતિનું કેન્દ્ર છે, જ્ઞાની કહે છે. બહુ વિરલ વ્યક્તિઓની અંદર આ ઈચ્છા અને ઉદય વચ્ચેની સૂક્ષ્મ ભેદ રેખા દેખાય, કે સંસારમાં સ્નેહ નથી અને એની ઉદય પ્રવૃત્તિ કરવી પડતી હોય તે સમયે અપ્રમત્તતાથી એ ભાવ રાખીને એ કહે છે કે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. બીજે દ્વારેથી આ પ્રવૃત્તિને અમે નિષેધ કરીને ચાલ્યા જઈએ તો પણ છોડી ન શકાય, વેદવા યોગ્ય છે માટે અનુસરીએ છીએ, પ્રવૃત્તિ વેદવા યોગ્ય છે. એ ઉદય આધારિત નિર્ણય છે, ઈચ્છા આધારિત નથી, મન આધારિત નથી, બુદ્ધિ આધારિત નથી, કે વેદવા યોગ્ય નિર્ણય કોણે કર્યો? આપણે. એ સ્વચ્છંદ અને મતિ કલ્પના છે, પોતે જ નિર્ણય લઈ લીધો છે. જ્ઞાની કહે છે કે એ વેદવા યોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ, તથાપિ જો હવે એ અનુસરીએ છીએ, એ કરીએ છીએ, ઉદય વેદાય છે, અને છતાં પરિણામ જુઓ તો કે અવ્યાબાધ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે, આત્મસ્વાસ્થ્ય પરિણતિ, આત્મસ્વાસ્થ્ય આરોગ્ય બોહિલાભમ સમાહિવરમ ઉત્તમમ બિંતુ. લોગસ પાઠની અંદર જિનેશ્વર ભગવાનને આપણે કહીએ છીએ, હે ચોવીસે ચોવીસ તીર્થંકરો, તમારો અનુગ્રહ, તમારી કૃપા અમારા ઉપર હો કે અમને આરોગ્યનો લાભ થાય. દેહનું આરોગ્ય તીર્થંકર પાસે માગવાનું હોય, શરીરનું આરોગ્ય તીર્થંકર પાસે માગવાનું હોય. આરોગ્ય બોહિ લાભમ, અને બોધિનો લાભ આપો. કઈ બોધિ? આ નિશાળના માસ્તરની વાત નથી, જ્ઞાની પાસે, પરમ જ્ઞાની પાસે બોધિનો લાભ છે. કઈ બોધિ? પોતાના સ્વરૂપનું સ્મરણ, પોતાના સ્વરૂપનું ભાન. આરોગ્ય બોહિ લાભમ સમાહિવરમ ઉત્તમમ બિંતુ. અને હે પ્રભુ, એના કારણે મને સમાધિ પ્રાપ્ત હો. જો આરોગ્ય આત્માનું હશે, જો આત્માને બોધિની પ્રાપ્તિ હશે, એ આત્માને સમાધિ થાય. રુગ્ણ આત્મા હોય, બીમાર આત્મા હોય, અસ્વસ્થ આત્મા હોય, એ આત્મા સમાધિને પામી શકે ખરો? જ્યાં પરિણતિ જ વિભાવની છે, જ્યાં પરિણતિ જ પરમા છે, જ્યાં પરિણતિનું કેન્દ્ર જ આસક્તિ અને સંસારનો સ્નેહ છે, એ આત્માને, આત્માનું સ્વાસ્થ્ય કહી શકાય? જ્ઞાની પુરુષ કહે છે કે અવ્યાબાધ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. અમે ઉદયયોગની પ્રવૃત્તિ આચરીએ છીએ, જે સંસારમાં સ્નેહ નથી તે સંસારની કાર્ય પ્રવૃત્તિનો ઉદય છે એટલે કરીએ છીએ, બીજા દ્વારેથી ચાલી શકાય એવી સ્થિતિ નથી માટે વેદીએ છીએ, એટલે પરિણામ શું છે? તો કે અમારું જે અવ્યાબાધ સ્થિતિને વિશે જે સ્વાસ્થ્ય છે તે જેવું ને તેવું છે, આત્માનું સ્વાસ્થ્ય એવું ને એવું છે. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે અમે આ બધું જ કરીએ છીએ, લેવાના પ્રવર્તન, દેવાના પ્રવર્તન, ખાવા પીવાના પ્રવર્તન, વ્યવહારના પ્રવર્તન, પણ એ કહે છે કે આત્મદ્રષ્ટિનું અખંડપણું તેથી બાધ પામતું નથી. આત્મદ્રષ્ટિનું અખંડપણું તેથી બાધ પામતું નથી. તો એ આત્મદ્રષ્ટિનું અખંડપણું અવ્યાભાસ છે, એ બાધ નથી પામતું, યથાવત છે. આપણી પ્રવૃત્તિમાં આત્મદ્રષ્ટિનું અખંડપણું જળવાય ખરું? સાધકની સાધનામાં ક્યાં ક્યાં દોષ હોય છે, ક્યાં ક્યાં ઉણપ આવે છે, ક્યાં ક્યાં ક્ષતિ નિર્માણ થાય છે, આત્મ પરિણામોનું અવલોકન કરતા શીખીએ, નિજ અવલોકન કરતા શીખીએ, નિજનું નિરીક્ષણ એટલે આત્માનું અને ભાવ સ્વરૂપ એવો આત્મા છે તો એના ભાવોનું નિરીક્ષણ કરીએ, પરીક્ષણ કરીએ કે પરિણતિ પર સાથે જોડાયેલી છે કે સ્વ સાથે જોડાયેલી છે. જ્યારે જ્યારે કંઈ કરીએ છીએ ત્યારે આ આત્મદ્રષ્ટિનું અખંડપણું અવ્યાબાધ છે કે બાધિત છે, આ વિચાર, આ અપ્રમત્ત યોગ છે. અપ્રમાદ જેને કહ્યો છે જિનેશ્વર ભગવંતોએ, અપ્રમત્ત યોગ, સતત જાગૃત. ભારંડ પક્ષીને દાખલો આવે છે શાસ્ત્રની અંદર કે ભારંડ પક્ષી કેટલું અપ્રમત્ત છે, એ બે સાથે છે. જો એક ઉડે ને બીજો ન ઉડે તો મરી જાય તત્કાળ. એક દેહમાં એ બે જીવો સાથે હોય છે, સતત એ જાગૃત છે. પોતાની પ્રવૃત્તિ પ્રત્યે, પોતાની ક્રિયા પ્રત્યે એટલી જાગૃતિને કારણે એ પોતાનું આયુષ્ય પૂરું કરે છે. જ્ઞાની પુરુષ કહે છે સાધક આવો ભારંડ પક્ષી જેવો અપ્રમત્ત હોવો જોઈએ, સદા સદૈવ જાગૃત. અમારું સ્વાસ્થ્ય અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું છે. આજે આ આઠમું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. સાહેબ પત્રનો પ્રારંભ કર્યો ત્યારે તો અમને એમ કે આ પત્ર તમે લખ્યો છે કરશનદાસ ઉપર. કરશનદાસ ખંભાતના છે, જૈનેતર છે, બિચારાને કંઈ ખબર નહીં પડતી હોય એટલે તમે એને જણાવ્યું હશે. અમે તો વિતરાગ મહાવીરના સંતાન છીએ, અમારે આ બધું કંઈ જાણવાની જરૂર, અમને તો બધું ગળથૂથીમાં છે, અમને બધી ખબર છે, અમે તો જૈન છીએ, અમને આ સમજવાનું નો. આ 449 નો પત્ર તો કરશનદાસ દેવા માટે છે, અમારે શું લેવા દેવા. એટલે શાંતિલાલ શાહનું એક ભજન છે કે જન્મથી હું જન્મ છું, જૈન છું, કર્મથી નથી, કર્મથી હું કોણ છું એની ખબર નથી. જન્મથી હું જૈન છું, કર્મથી નથી, પણ કર્મથી હું કોણ છું એની ખબર નથી. એવી દશા આપણી છે. કુળ ધર્મને પોતાનો માની લીધો છે, સમજપૂર્વક નહીં, આત્મસાત કરીને નહીં, એવા જૈનનું કલ્યાણ ન હોય. એ તો મતાગ્રહ થયો અમે જૈન છીએ એ તો, પણ જૈન તત્વની પરિણતિ સાથે આત્મસાત જેને થયો છે એ જૈન છે. એ હરિકેશી મુનિ હોય કે મેતારજ હોય, હરિજન હોય કે અન્ય હોય, ચમાર હોય, એવા મુનિઓ જૈન હતા. જૈનત્વ એ આત્માનો આવિષ્કાર છે, જાતિનો આવિષ્કાર નથી. આવું જૈનત્વ જાગૃત થવું જોઈએ. જ્યાં આ દેહ છે એ ઇન્દ્રિયોના સ્વરૂપમાં છે, પાંચે ઇન્દ્રિયોના 23 વિષયોથી આખા સંસાર સાથે જોડાયેલો એવો આ દેહ, એને જીતનાર હું છું તો જ સંસારને જીતાય. સંસારને જીતવા માટે સંસારમાં પરિભ્રમણ કરવાની જરૂર નથી. એલેક્ઝાન્ડરની જેમ જેણે પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી, ઇન્દ્રિયોના વિષયોને જીતી લીધા, એણે સમગ્ર સંસારને જીતી લીધો. કારણ કે સંસાર આ પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિસ્તારથી છે, અને એ જ્ઞાની પુરુષોએ પાંચ ઇન્દ્રિયના 23 વિષયોથી આ જીવ સંસાર સાથે જોડાયેલો છે, સંસારથી આધીન છે, સંસારથી મોહિત છે, સંસારથી પરાસ્ત છે, પરાજિત છે. પણ જો એ પોતાની ઇન્દ્રિયોના વિષયોને જીતી લે છે તો એ સમગ્ર સંસારને જીતી લે છે, પછી સંસાર એને એનામાં પ્રવેશ કરી શકતો નથી. જીન એ જીનપણાથી જેણે ઇન્દ્રિયોને જીતી છે, એને સંસારને જીતો છે, તેણે ક્યાંય પોતાનું લાવ લશ્કર લઈને કોઈની ભૂમિ ઉપર આધિપત્ય જમાવીને સામ્રાજ્યનો વિસ્તાર કરીને જગતને જીતનાર એ આ જૈન નથી. પણ આ જૈનો જગતને જીતનાર છે, એણે જગત સાથેનો સંબંધ કરનાર જે ઇન્દ્રિયો છે એના વિષયને જીતી લીધા છે, એને મનના કષાયોને જીતી લીધા છે, કે જે એને સંસારનો ગુલામ બનાવે છે. આવું જૈનત્વ જેનામાં જાગૃત છે, એવા જીનના અનુયાયી જે છે એ જૈન છે, જન્મથી નહીં, કર્મથી. સૌ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે, એટલે વાત પૂરી થઈ જાય છે કે આખો પત્ર આપણા માટે છે. સારું, તો ફરી ક્યારેક પત્ર વાંચવાનું મન થશે, ફરીથી વાંચીએ. કે આ કરશનદાસને તો નથી કીધું, પણ કરશનદાસના નિમિત્તે ભગવાને અમારી સાથે વાત કરી છે. અમે ત્યારે હાજર નહોતા, હતા તો ખરા, પણ કઈ પર્યાયમાં હશું એ ખબર નથી. તિર્યંચની પર્યાયમાં હશું કે નારકીની પર્યાયમાં હશું, વિકલાંગમાં હશું કે પંચેન્દ્રિયમાં હશું, અમને ભાન નથી, કાંઈ ખબર નથી. સારું થયું ભગવાને કરશનદાસને ગોતીને પણ અમને ઉદ્દેશીને આ લખી નાખ્યું કે જ્યારે તું જિજ્ઞાસુ થા ત્યારે તારા માટે અમે આ લખ્યું છે, એમ સમજી લેજે. જો જિજ્ઞાસુપણું આપણામાં હોય તો આ પત્ર આપણા ઉપર લખાયેલો છે, પ્રત્યક્ષ જ્ઞાનીએ આપણને લખેલો છે. આ પ્રત્યક્ષતાનો ભાવ આવે તો પત્ર આપણને પ્રત્યક્ષ છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે, આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. બોલો, આ પત્રનું લેખન, આ વાણી, આ ભાષા કઈ ભૂમિકાએ લખાણી છે? તો કે ઈચ્છાથી લખાણી. લ્યો, જબરજસ્ત વાત, પત્ર લખો ને ઈચ્છા નથી. કેવી પ્રવૃત્તિ થતી હશે જ્ઞાનીઓની, કેવા વિરક્ત ચિત્તથી એ પ્રવૃત્તિ થતી હશે. એ કહે છે કે ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. ઉદયવાળું, ઉદયની અંદર કોઈક એવો યોગ આવીને હોય કે એથી કરીને આ લખવા અમે બેઠા છીએ, અને આજે તેવો અનુક્રમે ઉદય થવાથી આ 8 પત્તા લખ્યા એક સાથે, અનુક્રમે ચિત્તમાં ઉદય થયો છે. એટલે અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે, તે ઉદય પ્રમાણે મેં લખ્યું છે. એટલે જેવો ઉદય આવ્યો એવું સહજપણે આ પરાવાણી છે. આ કોઈ જેને કહીએ ઈચ્છાથી નથી, કોઈ પણ પ્રકારનો કોઈને ઉપદેશ દેવાનો ભાવ એવું કાંઈ નથી. આ જીવોની યોગ્યતા કોઈ જીવોની થઈ હોય તો પરમપુરુષની અંદર આવો ઉદય આવે. આ યોગાનો યોગ કહેવાય. આ યોગા આત્મસિદ્ધિની ગાથામાં ભગવાને કહ્યું છે, દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં યોગ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ. એ જિજ્ઞાસુ થયો હોય અને બોધ થાય, અને બોધ થાય યોગાનું યોગ, એની પોતાની યોગ્યતા અંદરથી નીકળી સત જિજ્ઞાસુ મતી થઈ પ્રાપ્ત થવાની, જાણવાની, પોતાના સ્વરૂપ વિશે, આત્માની મુક્તિ વિશે કંઈક ભાવ આવ્યો, કલ્યાણનો ભાવ આવ્યો, અને જ્ઞાની પુરુષના બોધનો યોગ થયો, એને ઉદય વર્ત્યો. આ કેટલો યોગાનો યોગ છે! આને પુણ્યના યોગ કહે છે, સાતિશય પુણ્ય. એક એવું કે જિજ્ઞાસા જાગે અને કોઈ જ્ઞાની પુરુષને આવા બોધનો ઉદય જાગે, નહીં તો આપણને જિજ્ઞાસા જાગે અને કોઈ જ્ઞાની પુરુષને બોધનો ઉદય હોય કે ન હોય તો આપણે કહેવાનું સાહેબ કંઈક સંભળાવો, અમારે પામવું છે. એટલે ઓલો બિચારો જે મગજમાં આવે એ પછી તમને ઠપકારે. યોગાનો યોગ નથી. એનાથી સુવિચારણા પ્રગટે નહીં, એનાથી નિજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, મોહનો ક્ષય ન થાય અને નિર્વાણ માર્ગની પ્રાપ્તિ ન થાય. ક્યારેક જ્ઞાનીઓને બોધનો ઉદય હોય અને આને જિજ્ઞાસા ન હોય. ક્યારેક જ્ઞાનીઓને બોધનો ઉદય હોય અને જીવને જિજ્ઞાસા ન હોય. ભલે ને બોલે, વ્યાખ્યાન વાણી ચાલે છે તો આપણે શું લેવા દેવા? એ તો મહારાજ છે તો વ્યાખ્યાન આપે, આપવું એનું કામ છે, અને ન જવું એ આપણું કામ છે, અને જઈએ તો પણ ન સાંભળવું એ આપણું કામ છે. ક્યારેક વ્યવહાર સાચવવો હોય તો સાચવી લેવો. કોઈક પૂછે કે રવિવારે સ્વાધ્યાયમાં જાઓ છો? હા, અમે જાય છે. પછી કાંઈ એને પૂછવાનો અધિકાર છે કે તે સાંભળ્યું કે નહીં, સમજો કે નહીં? બેઠા હતા. જોગાનો જોગ જામ્યો નથી હજી, ન તો આપણી જિજ્ઞાસા ન કેવા વાળાનો ઉદય. ઉદય વાણી ઈચ્છા રહિત પણ જ્ઞાની ઈચ્છા સહિત છે કે ઈચ્છા રહિત છે એમ પણ કહી શકાય નહીં. જ્ઞાની સહજ છે, જ્ઞાની સહજ છે એમ આ સહજપણે આ વાણીનો ઉદય આવ્યો છે અને એ પ્રમાણે અહીંયા લખ્યું છે. તો આ 449 નો પત્ર ચિત્તની ક્યારેક એવી ઉદયગત અવસ્થા હોય છે તે સમયે લખાયેલો આ પત્ર, તો એ કેવો? કેવળ નિતાંત સત્ય સિવાય બીજું કંઈ નથી. જ્ઞાનીએ જે સહજ બોધ આપ્યો છે એ સહજ બોધનું સ્વરૂપ એ પત્રાંક 449 છે. જો જીવની જિજ્ઞાસાનો મેળ ખાઈ જાય જો આની સાથે, એનો ઉદય છે તો ભગવાને સ્વયં કહ્યું કે આ અમારી ઉદયગત વાણી છે. હવે પ્રશ્ન આપણો રહ્યો કે આપણી જિજ્ઞાસાનો આની સાથે સુમેળ થાય ખરો? તો એ જિજ્ઞાસાના સુમેળ સાથે અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. આ દશાવાળો પુરુષ, આવો પરમ જ્ઞાની સંસારના ઉદયને વેદે છે, જાણીને વેદે છે, ટાળી નથી શકતો માટે વેદે છે, વેદવા યોગ્ય છે માટે વેદે છે, સંસારમાં સ્નેહ છે એના કારણે નહીં, સંસાર પ્રત્યેની આસક્તિના કારણે નહીં, પણ કેવળ પૂર્વે નિબંધન કરેલા અજ્ઞાન દશામાં થયેલા કર્મો અને કર્મનો વિપાક છે, અને આ ઉદયને હવે વેદીએ તો જ આ કર્મ નિવૃત્ત થશે, નહીં તો નહીં થાય. એટલે કે છે, અમને પણ અમે સત્સંગની આવા ઉદયની અંદર છીએ, સંસારની અંદર ઉદય વેદીએ છીએ, ત્યારે એક કામના રાખીએ છીએ. આવી જ્ઞાન દશા હોવા છતાં આમાંથી ક્યાંય અમે ચલિત ન થઈએ, અમારો યોગ અપ્રમત્તમાંથી પ્રમત્ત ન થાય એટલી સાવધાની અમારી છે. શું કરીએ છીએ અમે? અમે પણ સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ કે આ ઉદયગત સંસાર છે, પણ આમાંથી આ જ્યાં સુધી સંસારની પ્રવૃત્તિ છે ત્યાં સુધી અમારો સત્સંગ ચાલુ રહીએ અવ્યાબાધપણે, અને બીજું અમે નિવૃત્તિના યોગો એને ન્યૂન ન કરીએ, બને ત્યાં સુધી એમાંથી જ્યારે જ્યારે અવસર મળે ત્યારે છૂટી જઈએ, નિવૃત્તિ લઈ લઈએ. આ બે લક્ષ્ય છે સંસારને ભોગવવાની સાથે, એક તો સત્સંગની નિરંતર કામના અને બીજું નિવૃત્તિની કામના, કે ક્યારે આમાં મોકળાશ મળે કે અહીંથી આઘા પાછા થઈ જઈએ. કૃપાળુ દેવના જીવનમાં 10 વર્ષની અંદર આવો આખો ચરોતર પ્રદેશનો એમનો વિહાર, ઈડરની અંદરનો એમનો વિહાર, અન્યત્ર એમને વવાણિયા વગેરે સ્થાન ઉપર જે જવાનું છે, સાયલા વગેરે રહેતા, એ બધાની અંદર આ એના 10 વર્ષની અંદર કારમાં પરિગ્રહ પ્રપંચના ઉદયની અંદર પણ આ નિવૃત્તિની કામના એમને ગમે ત્યારે અવકાશ મળે ત્યારે એક બધું છોડીને આગુ પાછું કરીને નીકળી જતા. અને પછી જે ઉદય હતો એ જેટલો વેદવો પડે એટલો વેચતા, પણ સત્સંગની કામના. એ મુંબઈમાં બેઠા સૌભાગના સત્સંગની કામના કરતા હતા. બે વસ્તુ, સંસારનો જ્યાં સુધી સંગ વર્તે છે, ઉદય વર્તે છે, પ્રવૃત્તિ વર્તે છે, ત્યાં સુધી સત્સંગ છોડવો નહીં, અને નિવૃત્તિની કામના રાખવી. પ્રસંગ મળે ત્યારે નિવૃત્તિમાંથી પાછા ન આવવું, નીકળી જ જવાનું. જેવી અનુકૂળતા ઉત્પન્ન થાય, મોકળાશ મળે, એટલે એ વ્યવહાર પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ લેવી. બહાર ભાગી જવું એવું નહીં, નથી જવું, આજે ઓફિસે નથી જવું, બસ નહીં, આજે મનમાં આવી ગયું કે નથી કરવું કામ, આજે નહીં કરવાનું, આજે 5-7 કલાક સત્સંગ કરવો છે, ભક્તિ કરવી છે, વાંચન કરવું છે, કોઈ સદગ્રંથ વાંચવો છે, ઓફિસ તો રોજની ચાર્જ નહીં જાઉં, વાત પૂરી થઈ ગઈ. આ પોતાના મનનું બળ છે, પણ એટલી બધી અંદર શિથિલતા છે, એટલો બધો સંસારની સાથે સ્નેહભાવથી રાગભાવથી એણે પોતે કોઈ જ નક્કી નથી કર્યું કે આજે હું નહીં જાઉં. હડતાલ પડે તો બેસે બેવકૂફ તે નગરમાં, તોફાન થશે તો ઘરની અંદર બેસવાનો છે, દુકાનો બંધ રહીએ, ઓફિસે જઈ ન શકે તો એ દુકાન બંધ રાખે, આજ ઘરે હતો. પણ તારી મેળે કોઈ દી ઘરે રહ્યો નિવૃત્તિના ભાવ સાથે કે નહીં, આજ બપોર પછી કામ કરવું જ નથી. અને એવા ઘણા જ લોકો છે કે જે પોતાના જીવનની અંદર પ્રવૃત્તિનો સંયમ માન્યો કે 6 વાગ્યા પછી પ્રવૃત્તિ નહીં કરવી એટલે નહીં જ કરવી, વાત પૂરી થઈ ગઈ. આ તો 6 વાગે પાછું આવે, ઘરે આવી જમી કરીને પાછો દુકાને 10 વાગ્યા સુધી બે, અને વાત ધર્મની કઈ રાખે. ક્યાંય નિવૃત્ત થવાનો આ જીવનો પોતાનો સ્વયં એનું કારણ છે, તત્વનો જોર નથી ને જિજ્ઞાસાનો જોર નથી. મુશ્કેલી ક્યાં છે કે જે તત્વની જિજ્ઞાસા કે આખરે હું જ મને પમાડી શકીશ, આ આત્મા જ્ઞાનનો યોગ નહીં કરે તો આ ક્યારેય પામી ન શકે. આ ચિંતન, મનન, અનુપ્રેક્ષા, નિધિધ્યાસન, ધ્યાન આ ઉત્તરોત્તરની શ્રેણી છે, અવલંબન અનાવલંબન આ બધી શ્રેણી છે. ક્યારેક ગ્રંથનું અવલંબન, ક્યારેક સત્સંગનું અવલંબન, ક્યારેક ચિંતનનું અવલંબન, ક્યારેક મનનનું અવલંબન. એ ન થાય તો ક્યારેક લખવા બેસે, આલંબન લે, ઉપયોગને એની અંદર સત્પુરુષના વચનમાં રાખે, ઉત્તરોત્તર પોતાની શ્રેણીને ઉત્કૃષ્ટ બનાવે. આ તો આપણને જવાબ દઈ દે કે કોઈ સત્સંગનો યોગ નથી. સત્સંગનો યોગ નથી એટલે તારા ઘરમાં પુસ્તક નથી, તને લખતા વાંચતા નથી આવડતું, તું વિચારી શકતો નથી, તું ડિફેક્ટિવ ચાઇલ્ડ છો, મંદબુદ્ધિનો છો, કેમ નથી સત્સંગનો યોગ? આ બધા સત્સંગના સાધનો છે, ભક્તિ છે, જપ છે, મંત્ર જાપ છે, આ બધી નિવૃત્તિ મેળવો તો થાય કે નિવૃત્તિ વિના થાય? નિવૃત્તિ મેળવવી પડે છે. ઉદય તો છે જ, ઉદયની અંદર પુરુષાર્થને જાગૃત કરી દેવાનો ક્યારેક તો કરવો પડે. અને જ્યારે પુરુષાર્થ જીવન છે ત્યાં સુધી ઉદય છે, એમાંથી અવકાશ મેળવી લેવાનો એ અપ્રમત્તનો યોગ છે. અપ્રમત્તાનો યોગ એ છે કે એના કર્મોને એને આઘું પાછું કરવું. ક્ષયોપશમની વ્યાખ્યા બધી આ બધી તાત્વિક છે કે ઉપશમ થાય ત્યારે વાત દબાઈ ક્ષીણ થઈ જાય, પણ એને ઉપશમ કરી શકાય છે, સમાવી શકાય છે, પછી આવશે ત્યારે વેધી લેશું, પણ એક સમય માટે તો. માટે સામાયિક કરીએ ત્યારે શું થાય, કર્મ ઉદયમાં નથી, અને હું 2 ઘડીનું કેવી રીતે આત્મધ્યાન કરી શકું? અરે જન્મ લીધો છે તો તારા સમયે સમયે કર્મ ઉદયમાં છે, પણ છતાંય તું કરી શક, કારણ કે આત્મા છે કે નહીં કર્મની સાથે? કર્મ ઉદયમાં છે પણ આત્મા ઉદયમાં છે કે નહીં? આ તો એવું સમજે મૂર્ખ કે મારો આત્મા જેથી ઉદયમાં આવશે તેથી ધર્મ ધ્યાન થશે. તો કર્મ તો જિંદગીભર સુધી છે, આનંદ ભવ સુધી છે. એક સમય એવો નથી કે કર્મનો ઉદય ન હોય, પણ એક સમય એવો નથી કે આ ચેતન મનતો જીવ જાગૃત ન હોય. સદા સદૈવ જાગતો છે, સામર્થ્યવાન છે. એકવાર અપ્રમત્ત ભાવ આવે તો ઉદય ઉપશમ થઈ શકે છે, ક્ષીણ ન થાય પણ ઉપશમ તો. ઘણા લોકો સવારે અમુક સમય સુધી કહેશે પ્રવૃત્તિ વ્યવહારની નહીં કરવાની, 10-11 વાગ્યા પછી જે કાંઈ હોય તે નિશ્ચિત સમય સંસારની અંદર કામ કરવું છે તો 11-5 જે થશે તે કરશું. આવી નિવૃત્તિના કંઈ ને કંઈ પ્રકારની મહિનામાં 2 નિવૃત્તિ લઈ લેવાની. આ બધા યોગ છે, સાધનો છે. આ જ્ઞાની પુરુષ કહે છે જો આપણને લક્ષમાં બેસે તો, એટલા માટે અહીંયા વજન આપવામાં આવે છે અને ચાતુર્માસ આવી રહ્યો છે. આ નિવૃત્તિનો કાળ, આરાધનાનો કાળ આવી રહ્યો છે. કેટલા પ્રમાણમાં આપણે જાગૃત છીએ આ ભારત વર્ષની અધ્યાત્મ વર્ષની ભૂમિકામાં, જૈન કે જૈનેતર આખા અધ્યાત્મ સંસ્કૃતિની અંદર માનનાર સમગ્ર સમાજ ચાતુર્માસની અંદર આત્મા આરાધનાની સન્મુખ થતો હોય છે. પછી કોઈ શ્રાવણ મહિનો મનાવે કે કોઈ પર્યુષણ મનાવે કે કોઈ કાંઈ કરે, 4-4 મહિનાના એકટાણા ચાલતા હોય. વ્રત જપ આપણે જ કરીએ છીએ, આપણા બાપનો ઇજારો છે, બીજા નહીં કરતા હોય, ન કોઈ એડા ઉપવાસ કરતા હોય, એવા પ્રકારના વ્રત નિયમો કરતા હોય. આ ભારત વર્ષ છે, આધ્યાત્મની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિની અંદર જ અનેક જાતની અંદરના લોકોના અધ્યાત્મના સાધનોથી આધારિત લોકોની આરાધના આ ચાતુર્માસમાં ઘનિષ્ઠ થતી હોય છે. સંપૂર્ણ વાતાવરણ અધ્યાત્મ સભર બને છે, ભક્તિ સભર બને છે. નાનો એવો પ્રયત્ન પણ આપણને વધુ પરિણામદાયી થાય છે, કારણ કે આખું વાતાવરણ બદલાઈ ગયું છે, આખું વાતાવરણ બદલાઈ જાય છે. એવો યોગ આવે, સત્સંગ છે એ બદલાવે છે. કૃપાળુ દેવી આ પત્રમાં જ લખ્યું છે કે સર્વ પદાર્થ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન એ સત્સંગ છે. અને 1375 ની અંદર એમણે એક વાત મૂકી છે કે એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. કેટલી જબરજસ્ત વાત છે. મુમુક્ષુએ નિશ્ચય કરવાનો છે આત્મકલ્યાણમાં પહેલો નિશ્ચય શું કરવો, કે ટાઈમ મળે તેથી જશું એમ. મોટી નિશ્ચયની વાર્તા, સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ. કાળ વિપરીત છે, કેવડીઓના તીર્થંકરોના સંકિતી જીવોના વિરહ છે. જ્ઞાની સત્પુરુષો 500-500 ગાઉની યાત્રા કરો તો પણ મળવા દર્શન થવા દુર્લભ છે એવો કરાળ કાળ છે. અને આવા કરાળ કાળમાં સદ્ધર્મની પ્રાપ્તિ સત્પુરુષના યોગ વિના ન થાય. ક્યારેક ક્યારેક જીવ થાકી જાય, ક્યારેક ક્યારેક નિરાશામાં જાય, ક્યારેક ક્યારેક એને એમ થાય કે હું ખોટે માર્ગે તો ચાલતો નથી ને, અને પરમાર્થથી છૂટો થઈ જાય, સાધનાના માર્ગથી હટી જાય. જે એની સાધના આરાધના જે ઘનિષ્ઠતા હતી એ બધી એની ઉત્સાહ એનો ઓસરી જાય. અને પછી હવે તમે કેમ દેખાતા નથી દેરાસરમાં, ના ના હવે એ બધું મારે ઘણા હવે કામકાજ વધી ગયા, ફેક્ટરી ને ઓફિસ ને આ ને તે ને આરંભ ને સમારંભ ને, હમણાં તો ધંધા ઉપર બેસું છું ને હમણાં તો આ થાય છે. કારણ શું? પેલો એને પોષણ ક્યાંયથી મળ્યું નહીં, બીજ ઉગ્યું તું, જરા ઈચ્છા થઈ હતી પણ ક્યાંયથી પોષણ મળ્યું નહીં. સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બીજું બળવાન કારણ આ કાળમાં નથી. સત્પુરુષોના વિચારોનું પોષણ મેળવવા સત્સંગમાં જ્ઞાની કે છે સમય સમય નિવાસ ઈચ્છવો અરે ભાઈબંધ રાખવા, ધંધાદારી એ સત્સંગી રાખવા, જેથી કરીને કામની વાત પૂરી થાય એટલે તરત જ પછી એકાદો પ્રશ્ન પૂછે, કા એકાદા પત્રનો રેફરન્સ આપે, કા એના ઉપર વાતચીત શરૂ થઈ જાય. એના ફોન ચાલે તો સેના ઉપર ચાલે? સત્સંગ ઉપર ચાલે. એવા ઘણા પાત્રો જોયા છે કે જેવા નવરા પડે એટલે તરત જ ફોન કરે, અને ફોન કરીને કહે કે જરા આ વચનામૃત છે એટલે ઓલાની પાસે હોય જ, એના ભાઈબંધ પાસે. તરત જ આ પત્ર ખોલો તો, અહીંયા આ પેરેગ્રાફ જુઓ તો, આમાં તમને શું જણાય છે, મને આ લાગે છે, 15-20 મિનિટ અડધો કલાક એમાં કાઢી અને ફરી પાછા તો ધંધામાં લાગી જાય. સમય સમયે સત્સંગનો નિવાસ, અનુકૂળતા મળી નથી કે નિવૃત્તિ લીધી નથી, અને અસત્સંગનું વિપરિણામ વિચારવું, અને જો એ સમયે સત્સંગ ન કરે તો કે ટોળ ટપ્પા મારે. અને મુંબઈ જેવામાં તો અત્યારે ઓફિસના ટેબલની સામે પણ ટીવી ચાલતું હોય, ફૂટબોલમાં શું હાલે છે ને, ક્રિકેટમાં શું હાલે છે ને, ક્યાં ધમાધમને દોડાદોડ કોણ કરે, કાંઈ સમજતું ન હોય પણ આખું ફાડી ફાડીને બેઠો હોય. ભાઈ કાંઈ તારું થવાનું નથી, તારું કોઈ કલ્યાણ નથી. પણ એ અસત્સંગની અંદર જાય, જ્ઞાની કે છે એનું વિપરિણામ વિચારવું. આ કે છે અમે વાર્તા કરીએ, હવે આ કરુણાનો શબ્દ છે કે બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. જો તને ઠીક લાગે તો અનુભવમાં લાવજે અમારી વાત છે. એ કે છે કે અમે સત્સંગની નિવૃત્તિની કામના રાખીએ છીએ તો તમે સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ અને મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી. જો અમે વ્યવહારમાં છીએ, કૃપાળુ દેવ કઈ પોતાની સ્થિતિ જે છે એ સ્થિતિ જે છે યથાર્થ એ જ કહે છે કે અમે તો વ્યવહારમાં બેઠા છીએ, અને બેઠા છીએ એટલે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ. અહીંયા બેઠા છીએ ત્યારે અમારું લક્ષ્ય શું છે કે આ અમારા આરંભ અલ્પ થાય અને આ અમારો પરિગ્રહ અલ્પ થાય. આપણે ધંધામાં બેઠા હોય તો અલ્પ માટે બેઠા હોય કે વધવા માટે બેઠા હોય? આ ધંધો વધે, વિસ્તાર પામે, જરા બરોબર જામે, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ આવી નિવૃત્તિ પ્રારબ્ધ અમને આવું થાય. આપણે કંઈક ધંધામાં પ્રારબ્ધ સારું થાય તો શું થાય? આ બધું વધે. હું 8 કલાક બેસું છું એની બદલે 12 કલાક બેસી રહું, ગાંડો થવામાં. આ જ્ઞાની પુરુષની દશા. અમે એવા પ્રારબ્ધને નિવૃત્તિરૂપ પ્રારબ્ધને ઈચ્છીએ છીએ અહીંયા બેઠા બેઠા કે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ થાય. જ્યાં કામ કરીએ છીએ ત્યાં ઈચ્છીએ છીએ કે આ ક્યારે પૂરું થાય ને આમાંથી ક્યારે અમે નિવૃત્ત થાય. એ ક્યારે થાય? એ અલ્પ થાય તો આપણે નિવૃત્ત થઈએ કે વધતું જાય તો આપણે નિવૃત્ત થાય? ધંધો ઘટે, આને તો મંદિરનું મોજું આવે તો હાર્ટ એટેક આવે, ક્યાંક બીપી થઈ જાય. આ દિવસમાં 15 ગ્રાહક રોજ આવતા હતા, 5 આવ્યા, કોઈ દોકાતું નથી. આમ જોયા કરે બાર બાર, કોઈ આવે છે? કોઈ આ રસ્તા ઉપર છે, આપણી દુકાનમાં આવે છે? અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહને નિવૃત્તિ પ્રાપ્ત રૂપે ઈચ્છીએ છીએ. બેઠા છીએ તો ઈચ્છા શું છે કે છે અલ્પ આરંભ, મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી. આ ખ્યાલ આવ્યો? બીજો, ઈચ્છા આ છે અને સાથોસાથ આરવી પેસિવ ઓર આરવી એક્ટિવ, આ પેસિવનેસ છે. જ્યાં બેઠા છીએ ત્યાં એનો મહત આરંભ કે મહત પરિગ્રહ એમાં અમે પડતા નથી. આ વધે એની કોઈ પ્રયોજન, એનું કોઈ આયોજન અમે અહીંયા બેઠા બેઠા કરતા નથી કે આ ધંધો વધે, વિસ્તાર પામે, એનું આયોજન અમે કરતા નથી. આ પરિગ્રહ વધે ના, મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી. આ ઈચ્છાની દશા. ઈચ્છા આ છે, અમે નથી પડતા. ઈચ્છા હોય તો પડ્યા વિના રહેવાય નહીં, તો શું કરવાના? ધંધો લઈને બેઠા આપણે તરત જવાબ દઈએ, નથી પડતા. કારણ કે અંતરંગની જિજ્ઞાસા કોઈ ઓર છે અને ઉદયાગત પ્રવૃત્તિ કોઈ ઓર છે. એ ઉદયાગત પ્રવૃત્તિને અંતરની ઈચ્છા સાથે મેળ કરવો છે, અને પ્રવૃત્તિની સાથે પોતાની અંતરંગની જિજ્ઞાસાને જોડવી છે. ક્યાં ભેગું થાય? જો ધંધો વધે તો ધર્મ હમણાં મૂકી દઈએ, હવે આ તો કઈ નથી એટલે આવીએ છીએ અપાસરે. જો વધે તો હમણાં બધું ઘોસી રાવી દઈએ. તમે કેમ પણ આટલા બધા કાર્યક્રમ ને બધી યાત્રા ને બધી જગ્યાએ જાઓ, કામ ધંધો કઈ છે નહીં. જો ને હમણાં મંદી કેટલી બધી છે, આ જો વધે, હમણાં ભાગ્ય ખુલે, હમણાં પરાર્ધ બરાબર આપણને યારી આપે તો આ ધરમ બરમ તો ઠીક છે મારા ભાઈ. હવે આ આપણી દશા કે મહત આરંભ અને મહત પરિગ્રહ નથી, એટલે અમે આ નિવૃત્તિના સ્થાનમાં બેઠા છીએ તમારી અમે, નહીં તો અહીંયા ટાઈમ કોને છે? બરોબર છે ને? કેમ તો કે સાહેબ રવિવારે દુકાન ઉઘાડી રાખી એવો અડધો દિવસ, પણ બંધ રાખ ને, નિયમ છે તો પાલન તો કર. ના ના, હૈલા કરી દો, બીજાની રાખીને પછી આપણી ન રાખી લ્યો. આવો આવો દાખલો દે, જેને ઘરાક બીજે વયો જશે. આનું જ્ઞાન તો જુઓ, આની બુદ્ધિ તો જુઓ, આની અક્કલ તો જુઓ. એટલે આ જાય નહીં કોઈ દી, તારું પ્રારબ્ધ લૂંટાઈ જાય એમ વિચાર શું કરસ તું? તો કે છે અમે મહત આરંભ અને મહત પરિક્રમા પડતા નથી, તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કઈ સંશય કર્તવ્ય નથી. બોલો અમારે શું કરવું સાહેબ? તો કે તમારે આ કરવું. અમારા જેવા જો આ કરે છે તો તમારે આ જ કરવું જોઈએ. આ જ માર્ગ છે. આપણને તો ધર્મ એટલે શું એ મોટી ફિલોસોફીની વાતોમાં મજા આવે કે જેમાં કંઈ કરવાનું હોય નહીં, વાતો કરીને છૂટા પડી જાય અને બુદ્ધિ વિલાસ મજા આવી જાય. ટેસડો આવી ગયો, સત્સંગ જાયમો આજે. કાં કે સત્સંગ પછી કંઈ કરવાનું નથી, એવો સત્સંગ આપણને બહુ પ્રિય, મજા આવી જાય. પણ જો નિવૃત્તિ લેવાની છે, પરિગ્રહ સંકોચવાનો છે, આરંભ ઓછો કરવાનો છે, એવા ધર્મમાં આપણને કઈ રસ નથી. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સુસ્તું નથી, એ જ વિનંતી. અમારો સમાગમ તમને અત્યારે તો મળી શકે એમ સ્પષ્ટ જણાવી દીધું કરશનદાસને. અને અમારો સમાગમ ન હોય ત્યારે તમારે શું કરવું એ પણ જણાવી દીધું કે સત્પુરુષનો સમાગમ ન હોય ત્યારે અપ્રમત્તાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને જાળવી રાખવા, વધારવા, પોષણ આપવું, બસ આ કરવું. કા જ્ઞાનીનો સત્સંગ અને કા જ્ઞાનીના સમાગમના વિયોગમાં આ ચાર પ્રવૃત્તિ કરતા રહેવાની. અને જે સંસારમાં હો એ સંસારની અંદર પણ તમે મહત આરંભ અને મહત પરિગ્રહની અંદર પડવું નહીં. જેટલું મિનિમમ છે, થાય કમ્પલ્શન જેટલું છે, એટલા સંસારના કર્મના કમ્પલ્શનને સ્વીકારી લ્યો, કર્મના કમ્પલ્શનને સ્વીકારી લ્યો. પણ કર્મના કમ્પલ્શનના નામે ઈચ્છાઓની અંદર એની અંદર જોડો નહીં. ઈચ્છાઓ છે એ કર્મનું કમ્પલ્શન નથી. પણ આટલો વિવેક જાગૃત થાય, આટલો વિવેક આપણને સત્પુરુષના બોધથી અને પોતાની પરિણતિના અવલોકનથી કે તરત ખ્યાલ આવે કે આમાં મારો જ દોષ છે, હું ખોટી વાત કરું છું, કર્મનું કમ્પલ્શન નથી, આમાં તો મારી પોતાની કા પ્રમાદ છે અને કા ઈચ્છા છે, મને રાગ છે. આ રાગ ઘણો સૂક્ષ્મ છે, રાગને પકડવો બહુ આકરો છે. પ્રવૃત્તિ પ્રત્યેનો રાગ, પદાર્થ પ્રત્યેનો રાગ, સંબંધ પ્રત્યેનો રાગ, સંયોગ પ્રત્યેનો રાગ, એના પરિણામોને પકડવા, એની પરિણતિને પકડવી, એના સ્પંદનોને પકડવા બહુ આકરો છે. ઇલેક્ટ્રોનિક્સના મોજાઓ પકડી શકાય, આ વાતાવરણની અંદર મોજા પકડીને આખું નેટવર્ક ગોઠવાઈ ગયું. અહીંથી દુનિયામાં ગમે ત્યાં વાત કરવી હોય તો થાય, એટલું જ પણ અવકાશમાં પણ થાય. અંતરિક્ષની અંદર ઉડતા યાનની અંદરના લોકો સાથે ધરતી ઉપર બેઠેલો કાળા માનવીનો માનવી વાત કરી શકે. પરમાણુઓની અંદરની જે એકાગ્રતા છે, આખા વિશ્વની અંદર ભરેલા છે સૃષ્ટિમાં, લોકમાં, એના માધ્યમથી, એ પરમાણુઓથી એ અનુસંધાન થઈ શકે. એ સૂક્ષ્મથી સૂક્ષ્મ એ પણ એક પર્યાય પકડાય છે, પણ રાગના પરિણામ પકડાવા આકરા છે. કે કોઈ પણ પ્રવૃત્તિ પ્રત્યે મારો રાગ છે કે કર્મનું કમ્પલ્શન છે, આ મારો પ્રમાદ છે કે આ મને આ કોઈ ઊભી થયેલી એવી દબાણ છે, શું નક્કી કરવું, એ પોતાના પરિણામનું અવલોકન કરતા જો આવડે તો એમાંથી હટી શકાય કે ના આમાં તો જો હું ધારું તો ન થાય, મૂકી દેવાનું. અને આમનામ મનને દ્રઢ કરવાનું, મનથી ઉપર જવાનું, મનો જય અને મનો લયનો માર્ગ છે. પણ પેલા મનનો નિગ્રહ આવે, એ નિગ્રહ પ્રાથમિક ભૂમિકામાં, કે જે કંઈ કરવાની ઈચ્છા થાય તો કૃપાળુ દેવે કહ્યું કે મન ઈચ્છે તો તે કરવાની ના પાડવી, આ નિગ્રહની ભૂમિકા. બહુ મન થયું છે ને, નહીં કરવાનું. પછી મનનો જય, એ મનના જયની અંદર મન ભ્રાંતિમાં દોરી જાય કે આમ છે ના તેમ છે, અનેક પ્રકારની દલીલો આપે, તર્ક આપે, તો પણ મનનો જય કરવાનો, કેમકે સામે શત્રુ હવે બળવાન થઈ ગયો છે. અને પછી મનના લય ઉપર જવાનો, મનનો લય તો ત્યારે થાય કે જ્યારે આત્માનો જય થાય, ત્યારે પોતાના સ્વરૂપની જ્યારે પ્રધાનતા થાય ત્યારે આ મનની અપ્રધાનતા ગૌણતા થાય. આવો માર્ગ સાધનાનો છે. આપણે તો સાધનાના માર્ગની સાથે મતલબ છે. તત્વજ્ઞાન તો ઘણું મહાન છે, તત્વના ભેદ પ્રભેદ તો ઘણા ગહન છે, સૂક્ષ્મ છે, એ બધો તો કાળક્ષેપ છે આત્મદર્શન થયા પછીનો. મુખ્ય કામ તો આત્મદર્શન કરવાનું છે. આત્મદર્શન, આત્મલક્ષ, આત્મરમણતા, આત્મશોધ, આત્મખોજ, એને જ્યાં સુધી લગ્ની ન લાગે ને એ અંદર જ્યાં સુધી આપણે અંતરંગની એકરૂપ ન થાય ત્યાં સુધી આવી બધી સૂક્ષ્મ સિદ્ધાંતની બધી નિરસ વાતો છે, શુષ્ક વાતો છે. કૃપાળુ દેવે એને શુષ્ક જ્ઞાની કીધો છે. તો એવા જ્ઞાનની અંદર મોહમાં જવું નહીં. સર્વપ્રથમ તો સ્વરૂપને જાણવું. સ્વરૂપને જાણવાથી બધું જાણાઈ જશે. બધુંને જાણવાથી સ્વરૂપ જાણવાનો એ માર્ગ આપણો નથી, સ્વયં સંબુદ્ધ લોકોનો છે, આપણો નથી. આપણે કક્ષાને જરા વાંચ, આ વખત માનીએ પછી એ સરનામું બીજું લેશું. આ ભાવ તો અત્યારે જ્ઞાની કે છે માની લઈએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.